समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां परिशिष्टमां कलश 252 नो स्वाध्याय आपणे शुरू कर्यो छे। कलश 252 श्लोक एनो श्लोकार्थ એનો ભાવાર્થ અને આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનમાંથી કેટલાક અંશ આપણે કર્યા છે, હવે વિશેષ અંશો આજે લઈએ। કળશ 252 એ અસ્તિત્વ સંબંધીનો કળશ છે। અસ્તિત્વ સંબંધીના કુલ 8 કળશ છે। સ્વદ્રવ્યથી, સ્વક્ષેત્રથી, સ્વભાવથી અને સ્વકાળથી એમ 4 સ્વદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી પોતાનું અસ્તિત્વ છે એવા કળશ છે। અને તે પછીથી પરદ્રવ્ય પરક્ષેત્રકાળ પર ભાવથી પોતાનું અસ્તિત્વ નથી એમ બીજા 4 કળશ છે। એમાં કળશ 252 એ પોતાનું અસ્તિત્વ સ્વદ્રવ્યથી છે એ વિશેનો કળશ છે। એમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ સમજાવ્યું કે એકાંતવાદી અજ્ઞાની એ પરદ્રવ્યોના અસ્તિત્વથી ઠગાયો છે અને સ્વદ્રવ્યને એ નહીં દેખતો થકો, પોતાના અસ્તિત્વને નહીં માનતો અને પરપણે પોતાના અસ્તિત્વને માને છે એવો એ સ્વદ્રવ્યથી પોતાના અસ્તિત્વનો નાશ કરે છે। જ્યારે સ્યાદવાદી આત્માને સ્વદ્રવ્ય રૂપે અસ્થિપણે માને છે, તેથી વિશુદ્ધ જ્ઞાન પ્રકાશ વડે એ પોતાનો નાશ કરતો નથી, પોતાને જીવિત રાખે છે। અને પંડિતજીએ પણ એ વાત સમજાવી કે એકાંતથી જે વસ્તુના સ્વરૂપને જાણે છે એવો એકાંતી બાહ્યમાં પરદ્રવ્યને ઇન્દ્રિયો પ્રત્યક્ષ દેખીને, એટલે કે ઇન્દ્રિયો દ્વારા એનું અસ્તિત્વ માનીને જાણીને પોતાનું અસ્તિત્વ અતિન્દ્રિયપણે છે છતાં એને માનતો નથી, પોતાના આત્મદ્રવ્યને ઇન્દ્રિય પ્રત્યક્ષ નહીં હોવાથી એને માનતો નથી એમ એ આત્માનો નાશ કરે છે। જ્યારે અનેકાંતને માનનારો સ્યાદવાદી તો જ્ઞાનરૂપી તેજથી પોતાના આત્માનું સ્વદ્રવ્યથી અસ્તિત્વ છે એમ માનતો, એમ ધ્રજતો, એમ અવલોકતો હોવાથી તે પોતાનો નાશ કરતો નથી। આનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવે ઘણી વાત કરી। એમાં એક મહત્વની વાત આવી કે અતિન્દ્રિય પ્રત્યક્ષ એવું જે પોતાનું અવ્યક્ત, અવ્યક્ત એટલા માટે કે એ ઇન્દ્રિય દ્વારા જાણવામાં આવતું નથી, એવું પોતાનું અવ્યક્ત આત્મદ્રવ્ય વિકાળ જ્ઞાન આનંદમય તેને અજ્ઞાની માનતો નથી, તેને જાણવા દેખવાની કદી દરકાર પણ કરતો નથી. આમ પોતાના આત્મદ્રવ્યના અસ્તિત્વને નહીં દેખતો સમસ્તપણે શૂન્ય થયો થકો. અને જે બાહ્ય ચીજોને એ દેખે છે તેને એ પોતાનું અસ્તિત્વ માને છે, એમ પોતાનો નાશ કરે છે. તો હવે આગળ સ્વાધ્યાય લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો પાના નંબર 418 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવે એ વાત કરી અને પછી એમ કહ્યું કે શ્રીમદજીએ પણ કહ્યું છે કે ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, જાણનારને માન નહીં કહીએ કેવું જ્ઞાન. જાણનારની હયાતીમાં જ્ઞાન ભૂમિકામાં આ બધી બાહ્ય ચીજો દેખીને આ જાણનારો તે હું છું એમ ન માનતા આ બાહ્ય ચીજો જ જે ઇન્દ્રિયો દ્વારા જાણવામાં આવે છે તે હું છું એમ માનીને પોતે શૂન્ય ભાવરૂપ થયો થકો અજ્ઞાની પોતાનો નાશ કરે છે. આ બધું મોહને કારણે છે. એટલે ગુરુદેવ કહે છે કે મોહનો કોઈ ગજબ મહિમા છે. આખું જગત મોહથી મૂર્છા પામી ઠગાઈ રહ્યું છે. અને આચાર્ય દેવે આખા જગતનો ચિતાર ખડો કર્યો છે. હવે આગળ સ્વાધ્યાય લઈએ. પારા નંબર 419 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે પોતાની ચૈતન્ય વસ્તુ પોતાથી એટલે સ્વદ્રવ્યથી છે. પોતાની ચૈતન્ય વસ્તુ પોતાથી સ્વદ્રવ્યથી છે પણ એના ભાન વિના સ્વદ્રવ્યને નહીં દેખતો અને પરને ઇન્દ્રિયો દ્વારા જાણે છે એટલે એ પરને લઈને મને ઠીક પડે છે, પરથી મારું હોવાપણું છે એમ અજ્ઞાની માને છે. હું સ્વદ્રવ્યથી સંપૂર્ણ છું એમ જાણવા અનુભવવાને બદલે પોતાનું ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે, પોતે પૂર્ણ છે, જ્ઞાન સ્વભાવી છે, નિત્ય અખંડ એક રૂપ અભેદ છે એવા પોતાના સ્વરૂપને એ જાણતો નથી. એટલે હું સ્વદ્રવ્યથી સંપૂર્ણ છું એમ એ જાણતો નથી એટલે એવું અનુભવતો પણ નથી. એટલે એવું જાણવા અનુભવવાને બદલે જે પર વસ્તુઓને જાણે છે એ પર વસ્તુઓમાં પોતાનું અસ્તિત્વ સ્થાપે છે. પર વસ્તુઓ હોય તો ભરેલો દેખાઉં એમ માનીને અજ્ઞાની પોતાના ભાવથી ખાલી શૂન્ય થયો થકો પોતાની અનાદિ અનંત નિત્ય સ્વદ્રવ્યરૂપ ચૈતન્ય સત્તાનો નાશ કરે છે. વાસ્તવમાં તે સ્વદ્રવ્યનું ખૂન કરનારો ખૂની છે, એ આત્મઘાતી છે. પોતાના અસ્તિત્વનો સ્વીકાર કરતો નથી, પોતાને જાણતો નથી, પોતાને અનુભવતો નથી અને ઇન્દ્રિય દ્વારા જે દેખાય છે એવું આ શરીર મન વાણી એને પોતાનું અસ્તિત્વ માને છે એમ એ પોતાના સ્વરૂપનો ઘાત કરવાવાળો આત્મઘાતી છે. છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે એનાથી વિપરીત શ્યાદવ્યાધિ છે એ તો શુદ્ધ ચૈતન્ય સત્તામય સ્વદ્રવ્યથી હું સત છું એમ માને છે. ધર્મી શ્યાદવ્યાધિ તો શુદ્ધ ચૈતન્ય સત્તામય સ્વદ્રવ્યથી હું સત છું એટલે હોવાપણે છું એમ નિપુણપણે આત્માને અવલોકે છે. અસ્થિપણે હું પૂર્ણ છું એમ જ્યાં અંદરમાં પોતાના જ્ઞાન શ્રદ્ધાનમાં સ્વીકાર થયો કે તત્કાળ અંદર અસ્થિમાંથી જ્ઞાન ઉછળ્યું ને તે જ્ઞાનની દશામાં ભાસ થયો કે આ પૂર્ણ જ્ઞાન ઘણ વસ્તુ હું મારાથી જ અસ્થિરૂપ છું. શું કહ્યું? કે પોતાના જ્ઞાન શ્રદ્ધાનમાં જ્યારે એને સ્વીકાર થયો કે હું પૂર્ણ છું એમ અંદરમાં લક્ષ જતા સ્વીકાર થયો, ધ્રુવ તરફ દ્રષ્ટિ જતા, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ જતા પોતાના સ્વરૂપનો ખ્યાલ આવ્યો અને પોતાના જ્ઞાન શ્રદ્ધાનમાં એનો સ્વીકાર થયો કે તત્કાળ અંદર અસ્થિમાંથી જ્ઞાન ઉછળ્યું, જે હોવાપણે હતું એ પ્રગટ થયું અને તે જ્ઞાનની દશામાં ભાસ થયો કે આ પૂર્ણ જ્ઞાન ઘન વસ્તુ હું મારાથી જ અસ્થિરૂપ છું. મારું અસ્તિત્વ તો મારાથી જ છે, અન્યથી મારું અસ્તિત્વ છે જ નહીં, પરથી મારું અસ્તિત્વ છે જ નહીં. મારું પૂર્ણ જ્ઞાન ઘન વસ્તુ સ્વરૂપ એવું મારું અસ્તિત્વ મારાથી જ છે, પરથી નથી. આમ તત્કાળ પ્રગટ થતા વિશુદ્ધ જ્ઞાન પ્રકાશ વડે પૂર્ણ થતો થકો સ્યાદવાદી જીવે છે, અર્થાંત પોતાનું જેવું સત્યાર્થ જીવન છે તેને જીવતું રાખે છે, નિરાકુળ આનંદથી ધબકતું રાખે છે. આગળ કહે છે 420 પાના ઉપર, હું પરને લઈને છું, પર વડે મારું સત્વ છે એમ માનીને અજ્ઞાની પોતાના ત્રિકાળી સ્વતત્વનો શ્રદ્ધાનમાં નાશ કરે છે. જ્યારે ધર્મી પુરુષ પોતાના જ્ઞાનઘન સ્વરૂપ પૂર્ણ દ્રવ્યને સ્વપણે અસ્થિરૂપ સ્વીકારીને આત્માને જેવો છે તેવો જીવતો ટકતો રાખે છે, આવો માર્ગ છે. ગુરુદેવ કહે છે આ તો એકલો ન્યાયનો માર્ગ છે. આગળ બીજા પેરેગ્રાફમાં કહે છે કે સ્યાદવાદી હું સ્વદ્રવ્યપણે સત છું એમ પોતાને નિપુણપણે અવલોકે છે. એટલે શું? કે હું એક જ્ઞાયક ભાવ માત્ર છું એમ પોતાને અભેદપણે અનુભવે છે. હું એક જ્ઞાયક ભાવ માત્ર છું એમ પોતાને અભેદપણે અનુભવે છે. હું અને જ્ઞાયક ભાવ એમ ભેદ પણ એમાં રહેતો નથી. અભેદ તન માત્ર વસ્તુનો અનુભવ છે, બે પણ નથી રહેતું. જ્યારે અનુભવ થાય છે તો અનુભવના કાળે ઉપયોગ શુદ્ધ છે, અનુભૂતિ થાય છે તે વેળા અનુભવ કરનારો અને જેનો અનુભવ થાય છે એ બે પણ રહેતું નથી, એમાં કોઈ ભેદ રહેતો નથી. અને જેને આવું અનુભવ સહિત પોતાનું સ્વરૂપ જણાયું છે એને હવે કોઈ શંકા આશંકા કાંઈ રહ્યું નથી. પોતે પોતાથી છે, પોતાના દ્રવ્યથી છે, પોતાના ક્ષેત્રથી છે, પોતાના કાળ અને પોતાના ભાવથી છે. પણ પર દ્રવ્ય, પર ક્ષેત્ર, પર કાળ અને પર ભાવથી નથી, એ સ્પષ્ટ છે. આગળ કહે છે સમયસાર કળશ ટીકામાં આ કળશના અર્થમાં વિશેષ સૂક્ષ્મતાથી વાત કરી છે. ત્યાં નિર્વિકલ્પ માત્ર અભેદ વસ્તુ જેમાં ગુણ ભેદ પણ નહીં તેને સ્વદ્રવ્ય કહ્યું છે. શું કહ્યું છે ત્યાં? કે નિર્વિકલ્પ માત્ર અભેદ વસ્તુ જેમાં કોઈ વિકલ્પ સમાતો નથી, અભેદ વસ્તુ ભેદ પણ નથી જેમાં ગુણ ભેદ પણ નહીં. ગુણ ભેદ નહીં એટલે આ અનંત ગુણનો પિંડ એવો ભગવાન આત્મા એમ પણ નહીં, ગુણ અને ગુણીનો ભેદ પણ નહીં, એને સ્વદ્રવ્ય કહ્યું છે. આધાર માત્ર વસ્તુનો પ્રદેશ અર્થાંત અસંખ્ય પ્રદેશી હોવા છતાં એવા ભેદથી રહિત એક ક્ષેત્ર તેને સ્વક્ષેત્ર કહ્યું છે. જો ક્ષેત્ર તો એ અસંખ્ય પ્રદેશી છે એમ કહીએ ત્યારે એ તો એનું પરિમાણ છે, પણ એ ક્ષેત્ર તો એનું પોતાનું જ છે ને. અસંખ્ય પ્રદેશી હોય એટલે કાંઈ એમાં પરમું ક્ષેત્ર થોડું આવી જાય છે. આધાર માત્ર વસ્તુનો પ્રદેશ અર્થાંત અસંખ્ય પ્રદેશી હોવા છતાં એવા ભેદથી રહિત, એમાં ભેદ પડતો નથી. અસંખ્ય પ્રદેશ છે તો કાંઈ એક એક કરીને ભેદરૂપ પ્રદેશ છે એમ નથી, એ એક રૂપે જ છે, એક ક્ષેત્ર છે. અને એ ક્ષેત્ર અસંખ્ય પ્રદેશી છે એ તો એનું માપ થયું, તેથી કાંઈ એમાં પરક્ષેત્ર આવી જાય છે એમ તો છે નહીં, એ સ્વક્ષેત્ર જ છે. ભગવાન આત્મા પોતાના ક્ષેત્રથી જ રહ્યો છે, અન્યના ક્ષેત્રથી એ રહ્યો જ નથી. વળી કહે છે, વસ્તુ માત્રની મૂળ અવસ્થા આખી ત્રિકાળ સ્થિતિ એક વસ્તુ તેને સ્વકાળ કયો છે. વસ્તુ માત્રની મૂળ અવસ્થા એટલે કે ત્રણેય કાળની સ્થિતિ, ત્રિકાળ સ્થિતિ, મૂળ અવસ્થા એટલે ત્રણેય કાળની સ્થિતિ એક વસ્તુ તેને સ્વકાળ કયો છે. અને વસ્તુની મૂળની સહજ શક્તિ તેને સ્વભાવ કયો છે. ગુરુદેવે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની બહુ સુંદર વ્યાખ્યા કરી છે. ફરીથી વાંચીએ. સમયસાર કળશ ટીકામાં આ કળશના અર્થમાં વિશેષ સૂક્ષ્મતાથી વાત કરી છે. ત્યાં નિર્વિકલ્પ માત્ર અભેદ વસ્તુ જેમાં ગુણભેદ પણ નહીં તેને સ્વદ્રવ્ય કહ્યું છે. આધાર માત્ર વસ્તુનો પ્રદેશ અર્થાંત અસંખ્ય પ્રદેશી હોવા છતાં એવા ભેદથી રહિત એક ક્ષેત્ર તેને સ્વક્ષેત્ર કહ્યું છે. વસ્તુ માત્રની મૂળ અવસ્થા આખી ત્રિકાળ સ્થિત એક વસ્તુ, ત્રણેય કાળે જે સ્થિત છે એવી એક વસ્તુ તેને સ્વકાળ કહ્યો છે. અને વસ્તુની મૂળની સહજ શક્તિ તેને સ્વભાવ કહ્યો છે. આવા પોતાના સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવથી ભગવાન આત્મા છે. વળી ત્યાં જ સવિકલ્પ ભેદ કલ્પના કરવી અર્થાત અખંડ એક દ્રવ્યરૂપ વસ્તુમાં આ ગુણ અને આ ગુણી એમ ભેદ પાડવો તેને પરદ્રવ્ય કહ્યું છે. જુઓ, પરદ્રવ્ય કોને કહ્યું છે? જ્યારે પોતાને ગુણ ગુણીનો ભેદ પણ નહીં, પોતે અનંત ગુણનો પિંડ એમ પણ નહીં, એમ ભેદ પણ નહીં, એમ સ્વદ્રવ્ય કહ્યું છે, તો ત્યાં સાથે પરદ્રવ્ય કોને કહ્યું છે? તો કે ગુણ અને આ ગુણી એમ ભેદ પાડવો તેને પરદ્રવ્ય કહ્યું છે. કેટલી બધી સૂક્ષ્મતા. શું કહે છે? કે ત્યાં જ સવિકલ્પ ભેદ કલ્પના કરવી, વિકલ્પ સહિત એવી ભેદરૂપ કલ્પના કરવી કે આ ગુણી અને આ ગુણ, એવી કલ્પના કરવી જેમાં ભેદ પડે છે, ગુણી અને ગુણ એવો ભેદ પડે છે, ગુણોને ધરનારો ગુણી એમ ભેદ પાડવો, એવી જે કલ્પના, એ વિકલ્પ, એને તો પરદ્રવ્ય કહી દીધું. કેમ કે મૂળ દ્રવ્યમાં એવા કોઈ ભેદ છે જ નહીં, ગુણ ગુણીનો ભેદ છે જ નહીં. ગુણ ગુણીનો ભેદ તો સમજવા માટે કહેવામાં આવ્યો છે. વાસ્તવમાં ગુણોનો સમૂહ એ ભગવાન આત્મા એમ જ્યારે કહીએ છીએ ત્યારે કાંઈ ગુણો અને ભગવાન આત્મા કાંઈ જુદા છે? દ્રવ્ય કાંઈ એથી જુદું થોડું છે? કોઈ એક દ્રવ્ય છે અને એની અંદર ગુણો રહ્યા છે એમ નથી. ગુણોના સમૂહને અને ગુણો પણ એક સાથે એક રૂપ થઈને રહ્યા છે એવું આ દ્રવ્ય છે, એટલે એમાં કોઈ ભેદ છે જ નહીં. અને જો ભેદ પાડવામાં આવે તો એને ત્યાં અપેક્ષાથી પરદ્રવ્ય કહી દીધું. એ છે કે વસ્તુમાં ભેદ છે જ નહીં, ભેદ કલ્પના કરવી અર્થાત અખંડ એક દ્રવ્યરૂપ વસ્તુમાં આ ગુણ અને આ ગુણી એમ ભેદ પાડવો તેને તો ત્યાં પરદ્રવ્ય કહ્યું છે. શું કહ્યું? કે આ શરીર આદિ પરદ્રવ્ય તો પરદ્રવ્ય છે જ, એ તો જુદું છે એટલે પરદ્રવ્ય જ છે, એ જુદું દ્રવ્ય છે. પણ અહીં તો એક જ ચીજમાં ભેદ કલ્પના કરવી તેને પરદ્રવ્ય કહ્યું છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ. એટલે કહેવાનો આશય એવો છે કે ભાઈ તું એવી ભેદરૂપ કલ્પનાને છોડી દે. વસ્તુનું સ્વરૂપ અભેદ છે, વસ્તુનું સ્વરૂપ તો અભેદ છે. વસ્તુનો આધારભૂત પ્રદેશ ક્ષેત્રની વાત કરતા પણ એવી જ રીતે કહ્યું છે. શું કહ્યું છે? કહે છે કે વસ્તુનો આધારભૂત પ્રદેશ તેમાં વિકલ્પ સહિત ભેદ કલ્પનાથી આ અસંખ્યાત પ્રદેશ એમ ભેદને લક્ષમાં લેવું તે પરક્ષેત્ર થઈ ગયું. એવો ભેદ પાડવો જે ક્ષેત્ર છે એ પોતાનું ક્ષેત્ર છે, એ સ્વક્ષેત્ર છે, પણ એમાં એ અસંખ્યાત પ્રદેશ એમ ભેદ પાડવો તો એવો ભેદ પણ ત્યાં પોસાતો નથી. એટલે એવા ભેદને તો પરદ્રવ્ય કહી દીધું. કહે છે એવા જે વસ્તુના ક્ષેત્રમાં એ અસંખ્ય પ્રદેશ એમ કલ્પના કરવી એને તો પરક્ષેત્ર કહી દીધું. વસ્તુનો આધારભૂત પ્રદેશ તેમાં સવિકલ્પ ભેદ કલ્પનાથી આ અસંખ્યાત પ્રદેશ એમ ભેદને લક્ષમાં લેવું તે પરક્ષેત્ર થઈ ગયું. પંચાસ્તી કાયમાં અસંખ્ય પ્રદેશી આત્માને અસંખ્ય પ્રદેશ હોવા છતાં એક પ્રદેશી કહ્યો છે. કેમ કે અસંખ્ય પ્રદેશ અભેદ એક વસ્તુપણે રહેલા છે, તેને અસંખ્ય પ્રદેશનો ભેદ પાડી સમજવું તે પરક્ષેત્ર છે. વળી આગળ કહે છે કે દ્રવ્યની મૂળ નિર્વિકલ્પ દશા અર્થાંત એક રૂપ ત્રિકાળી વસ્તુ તે સ્વકાળ. દ્રવ્યની મૂળ નિર્વિકલ્પ દશા અર્થાંત એક રૂપ ત્રિકાળી વસ્તુ ત્રણેય કાળ જે રહે છે એવી એ વસ્તુ એનો સ્વકાળ, તેમાં એક સમયની અવસ્થાનો ભેદ પાડવો તે પરકાળ છે. દ્રવ્ય ક્ષેત્ર અને કાળ આ ત્રણેય માટે આવી સૂક્ષ્મ વાત ગુરુદેવ સિવાય બીજું કોઈ કરી શકે નહીં. અહીંયા કહે છે કે દ્રવ્યની મૂળ નિર્વિકલ્પ દશા અર્થાંત એક રૂપ ત્રિકાળી વસ્તુ ત્રણેય કાળ જે એક રૂપ રહે છે દેવી એ વસ્તુ એ જ એનો સ્વકાળ છે, અને એમાં એક સમયની અવસ્થાનો ભેદ પાડવો તે પરકાળ છે. અને તેવી જ રીતે ભાવને વિશે પણ કહે છે કે તેમ દ્રવ્યની મૂળની સહજ શક્તિ તે સ્વભાવ, દ્રવ્યની મૂળની સહજ શક્તિ તે સ્વભાવ, અને પછી એમાં એ ભેદ પાડવા કે આ જ્ઞાન આ દર્શન એમ ભેદ પાડવા એ પરભાવ છે. અભેદમાં ભેદ પાડવા એ બધું પર છે, એમ કરતા એ પરપણું આવી જાય છે. પરદ્રવ્ય છે એ તો પરદ્રવ્ય જ છે, પરક્ષેત્ર બીજા ક્ષેત્ર છે પોતાના ક્ષેત્રથી અન્ય એ તો પરક્ષેત્ર જ છે, પરકાળ છે અન્ય પર્યાયો છે અને એના પરિણામ છે એનો એ પરકાળ છે એ તો પરકાળ છે જ, અને પરભાવ અન્ય દ્રવ્યના ભાવ બીજા પદાર્થના ભાવ એ બધું તો પરભાવ છે જ. પણ અહીંયા તો સૂક્ષ્મતાથી વાત કરી કે પોતાની વસ્તુની અંદર પણ જો ભેદરૂપ કલ્પના કરવામાં આવે તો એ પર થઈ જાય છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ. આ દ્વારા ગુરુદેવ આપણને એ સમજાવવા માંગે છે કે અભેદ પોતાનું સ્વરૂપ છે, પૂર્ણ સ્વરૂપ છે, એને કોઈની અપેક્ષા નથી. સમજવા માટે બધું ભલે કહેવામાં આવે, પણ એ અભેદ છે, તું અભેદની દ્રષ્ટિ કર. તારો દ્રષ્ટિનો વિષય અભેદ છે, એમાં કોઈ ભેદ નથી. તું ગુણ ગુણીનો ભેદ પાડવા જઈશ તો ભાઈ તારી દ્રષ્ટિ ધ્રુવ તરફ નહીં જાય. તને આત્માના સ્વરૂપનો જેવું છે તેવા સ્વરૂપનો અનુભવ નહીં થાય. ભેદ ઉપર દ્રષ્ટિ પડતા, તને અભેદ દ્રષ્ટિ ન થતા, તને સાચું સ્વરૂપ અનુભવમાં નહીં આવે. એટલે અભેદ દ્રષ્ટિ કરાવવા માટે આવી સૂક્ષ્મ વાત કરવામાં આવી છે. ટૂંકમાં, ત્રિકાળી એકરૂપ વસ્તુ, તે સ્વદ્રવ્ય, તેજ સ્વક્ષેત્ર, તેજ સ્વકાળ અને તેજ સ્વભાવ છે. એમાં જે ભેદ કલ્પના કરવામાં આવે તે પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવ છે. આવી ભેદ કલ્પના રહિત અભેદ એક જે સ્વદ્રવ્ય વસ્તુ, તેને જ્ઞાનવાદી નિપુણપણે અવલોકે છે, અનુભવે છે. અને એ કઈ રીતે અને શા વડે અનુભવે છે? તો કે છે કે નિર્મળ ભેદ જ્ઞાનના પ્રકાશ વડે એને અનુભવે છે. અને એમ પોતાના અસ્તિત્વને એ જીવિત રાખે છે. આનું નામ ધર્મ. આ સાચું જીવન. ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ સમજાવે છે કે જુઓ, આ શરીર, ઇન્દ્રિય, વાણી, સ્ત્રી, કુટુંબ, પરિવાર ઇત્યાદિ બધું એને ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ જણાય છે. તેથી તેની હયાતી માને છે, તેના અસ્તિત્વને તે માને છે. કર્મ એને પ્રત્યક્ષ નથી દેખાતા, છતાં કર્મનું ફળ, જે અનુકૂળ અને પ્રતિકૂળ સંયોગો, તેને દેખાય છે. તેથી કર્મનું અસ્તિત્વ એનું હોવાપણું પણ તે સ્વીકારે છે. પણ એ બધાને જાણનારો, એ સર્વનો જાણનારો, એનું બધાનું જ્ઞાન કરનારો હું, એ સર્વથી જ્ઞારો જુદો છું, એમ તે સ્વીકારતો નથી. અંદર આનંદનું ધામ, જ્ઞાનગણ પ્રભુ પોતે સ્વપણે, હોવાપણે, સત્પણે વિરાજે છે, છતાં તે ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી, ઇન્દ્રિય દ્વારા જાણવામાં આવતો નથી, તેથી તેને સ્વીકારતો નથી. કાંઈ નથી એમ શૂન્ય માની અજ્ઞાની આ રીતે પોતાનો નાશ કરે છે. પોતાના અસ્તિત્વને સ્વીકારતો નથી, પરમાં પોતાનું અસ્તિત્વ માને છે, એમ એ પોતાને શૂન્ય માની પોતાનો નાશ કરે છે. આગળ કહે છે કે જ્યારે સ્યાદવાદી, તો કે સ્યાદવાદી તો જ્ઞાનરૂપી તેજથી પોતાના આત્માનું સ્વદ્રવ્યથી અસ્તિત્વ અવલોકતો હોવાથી જીવે છે, પોતાનો નાશ કરતો નથી. ધર્મી સ્યાદવાદી વર્તમાન દશાને અંતરમાં વાળીને પોતે એક શુદ્ધ ચૈતન્યની હયાતીવાળું તત્વ છે એમ સ્વીકારે છે, તેથી તે જીવિત છે. તે પોતાને આપઘાતથી બચાવે છે. પરથી, રાગથી હું છું એમ માનતો અજ્ઞાની પોતાના સ્વદ્રવ્યનો જ નિષેધ કરીને આપઘાત કરે છે. જ્યારે આ સ્યાદવાદી જ્ઞાની ધર્મી, એ તો પોતે એક શુદ્ધ ચૈતન્યની હયાતીવાળું તત્વ છે એમ સ્વીકારે છે અને પોતાનું દ્રવ્ય પોતાથી છે, પોતાનું અસ્તિત્વ પોતાથી છે, એમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ પોતાના છે અને એનાથી પોતાનું અસ્તિત્વ છે એમ એ પોતાને જીવિત રાખે છે. એ પોતાને આપઘાતથી આ રીતે બચાવે છે. જ્યારે પેલો અજ્ઞાની પરથી પોતાને જે વિભાવ ભાવ છે, શુભાશુભ ભાવ છે, એનાથી પોતાનું અસ્તિત્વ માને છે, શરીરથી, મનથી, વાણીથી પોતાનું અસ્તિત્વ માને છે, અને એમ માનતા એ સ્વદ્રવ્યને વિતરી જાય છે અને સ્વદ્રવ્યનો જ નિષેધ કરીને આપઘાત કરે છે. જે એને ઇન્દ્રિય દ્વારા જણાતું નથી એનો એ નિષેધ કરે છે. પોતાનું અસ્તિત્વ જે ઇન્દ્રિય ગોચર નથી, ઇન્દ્રિય દ્વારા જણાય એવું નથી, એને એ માનતો નથી. અને જે ઇન્દ્રિય દ્વારા જણાય છે એને એ પોતાનું અસ્તિત્વ માને છે, અને એમ મિથ્યા ભાવ વડે પોતાને મરણતોલ કરી નાખે છે. જ્યારે સ્યાદવાદી નિજ સ્વરૂપનો યથાતથ્ય સ્વીકાર કરીને, એટલે જેવું છે તેવા નિજ સ્વરૂપને માનીને સ્વીકારીને એ જીવિત રહે છે અને નિરાકુળ આનંદનું જીવન જીવે છે. આવી વાત છે. તો આ પ્રમાણે સ્વદ્રવ્ય અપેક્ષાથી અસ્તિત્વનો સત્પણાનો ભંગ અહીંયા પૂરો થયો. સ્વદ્રવ્યથી પોતે છે, સ્વદ્રવ્યથી સત્પણ એ ભંગ અહીંયા પૂરો થયો. હવે પરદ્રવ્યથી નાસ્તિ, પોતાનું અસ્તિત્વ પરદ્રવ્યથી નથી એ છઠ્ઠા ભંગમાં કહેવામાં આવ્યું છે. તો હવે છઠ્ઠા ભંગના કળશ રૂપે કાવ્ય કહેવામાં આવે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન 253મો કળશ કહે છે. તો આપણે 253 કળશ લઈએ. સર્વ દ્રવ્યમયમ પ્રપદ્ય પુરુષમ દુર્વાસન આ વાસિતઃ સ્વદ્રવ્ય પ્રમતઃ પશુ કિલ પરદ્રવ્યેષુ વિશ્રામ્યતિ સ્યાદવાદી તુ સમસ્ત વસ્તુષુ પરદ્રવ્યાત્મના નાસ્તિતા. જાનન નિર્મલ શુદ્ધ બોધ મહિમા સ્વદ્રવ્યમ એવ આશયેત. કળશ 253ના અર્થમાં કહે છે કે પશુ અર્થાંત સર્વથા એકાંતવાદી અજ્ઞાની દુર્વાસનાવાસિત દુર્વાસનાથી વાસિત થયો થકો, દુર્વાસનાથી વાસિત થયો થકો એટલે કે કુનયની વાસનાથી વાસિત થયો થકો. કુનય, નય એ તો દ્રષ્ટિકોણ છે ને, જ્ઞાનનો અંશ છે ને. અનેક નય દ્વારા આપણે વસ્તુને જાણીએ છીએ. તો એમાં જે કુનય, ખોટો નય, ખરાબ નય, જે વિપરીત નય છે, એવા વિપરીત નયને કુનય કયો છે. એનાથી એટલે એની વાસનાથી વાસિત થયો થકો એકાંતવાદી શું માને છે એ પહેલા જણાવ્યું છે. એટલે કહે છે કે એકાંતવાદી અજ્ઞાની દુર્વાસનાથી એટલે કે કુનયની વાસનાથી વાસિત થયો થકો આત્માને સર્વદ્રવ્યમય માનીને, પુરુષમ સર્વદ્રવ્યમય પ્રપદ્ય પરદ્રવ્યોમાં સ્વદ્રવ્યના ભ્રમથી પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે. સ્વદ્રવ્ય ભ્રમત પરદ્રવ્યેષુ કિલ વિશ્રામ્યતિ. શું કહ્યું કે સર્વથા એકાંતવાદી અજ્ઞાની દુર્વાસનાથી વાસિત થયો થકો આત્માને સર્વદ્રવ્યમય માનીને પરદ્રવ્યોમાં સ્વદ્રવ્યના ભ્રમથી પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે. પરદ્રવ્યોમાં સ્વદ્રવ્યના ભ્રમથી, પરદ્રવ્યમાં સ્વદ્રવ્ય માનીને, એવો એને ભ્રમ છે એમ માનીને એ પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે, પરદ્રવ્યોને વિશે જ રહે છે. સ્યાદવાદિતુ, જ્યારે સ્યાદવાદિતો સમસ્ત વસ્તુષુ પરદ્રવ્ય આત્માના નાસ્તિક જાનન, સમસ્ત વસ્તુઓમાં પરદ્રવ્ય સ્વરૂપે નાસ્તિત્વ જાણતો થકો, નિર્મળ શુદ્ધ બોધ મહિમા, જેનો શુદ્ધ જ્ઞાન મહિમા નિર્મળ છે એવો વર્તતો થકો, સ્વદ્રવ્યમ એવ આશ્રયેત, સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે. સ્યાદવાદી તો સમસ્ત પરવસ્તુઓમાં પરદ્રવ્ય સ્વરૂપે નાસ્તિત્વ જાણતો થકો, સમસ્ત વસ્તુઓમાં પરદ્રવ્ય સ્વરૂપે પોતાનું અસ્તિત્વ નહીં માનતો થકો, નહીં સ્વીકારતો થકો, જેનો શુદ્ધ જ્ઞાન મહિમા નિર્મળ છે એવો વર્તતો થકો સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે. પેલો અજ્ઞાની પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે. કેમ પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે? કેમ કે પરદ્રવ્યમાં પોતાનું અસ્તિત્વ માને છે. જ્યારે આ ચાદવાદી જ્ઞાની એ સમસ્ત પર વસ્તુઓમાં પરદ્રવ્ય સ્વરૂપે અસ્તિત્વ નથી એમ જાણે છે, એટલે કે નાસ્તિત્વ જાણે છે, પરદ્રવ્ય સ્વરૂપે નાસ્તિત્વ એમ જાણતો થકો એ સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે એકાંતવાદી આત્માને સર્વદ્રવ્યમય માનીને આત્મામાં જે પરદ્રવ્ય અપેક્ષાએ નાસ્તિત્વ છે તેનો લોપ કરે છે. પરદ્રવ્ય અપેક્ષાએ આત્માનું અસ્તિત્વ નથી એટલે પરદ્રવ્ય અપેક્ષાએ નાસ્તિત્વ છે. પરદ્રવ્ય અપેક્ષાએ પોતાનું અસ્તિત્વ નથી એટલે પરદ્રવ્ય અપેક્ષાએ પોતાને નાસ્તિ છે. તો એવા નાસ્તિત્વનો આ અજ્ઞાની એકાંતવાદી લોપ કરે છે, એટલે કે એવા નાસ્તિત્વનો લોપ કરે છે એટલે કે ત્યાં પરદ્રવ્યમાં એ પોતાનું અસ્તિત્વ માને છે. પંડિતજી અહીંયા જુદી રીતે વાત મૂકી છે. શું કહ્યું? કે એકાંતવાદી આત્માને સર્વદ્રવ્યમય માનીને, બધા દ્રવ્યમય, જુદા જેટલા જેટલા દ્રવ્યો એની સમીપમાં છે એમાં પોતાનું અસ્તિત્વ સ્થાપીને, એટલે સર્વદ્રવ્યમય માનીને આત્મામાં જે પરદ્રવ્ય અપેક્ષાએ નાસ્તિત્વ છે એવા નાસ્તિત્વનો લોપ કરે છે. પરદ્રવ્ય અપેક્ષાએ એને નાસ્તિત્વ છે, સ્વદ્રવ્ય અપેક્ષાએ અસ્તિત્વ છે અને પરદ્રવ્ય અપેક્ષાએ તો એને નાસ્તિત્વ છે, પણ એવા નાસ્તિત્વનો એ લોપ કરે છે. એમાં એ સર્વદ્રવ્ય છે એમાં પોતાનું અસ્તિત્વ માનીને વાસ્તવમાં એ પરદ્રવ્યમય નથી, પરદ્રવ્યમાં એનું અસ્તિત્વ નથી, પરદ્રવ્યમાં તો એને નાસ્તિત્વ છે, તો એવા પરદ્રવ્યમાં નાસ્તિત્વનો એ લોપ કરે છે અને એમાં પરદ્રવ્યમાં અસ્તિત્વ માને છે. જ્યારે શ્યાદવાદી તો સર્વ પદાર્થોમાં પરદ્રવ્ય અપેક્ષાએ નાસ્તિત્વ માનીને નિજ દ્રવ્યમાં રમે છે. શ્યાદવાદી તો સર્વ પદાર્થોમાં પરદ્રવ્ય અપેક્ષાએ નાસ્તિત્વ માનીને નિજ દ્રવ્યમાં રમે છે. સ્વથી પોતાનું અસ્તિત્વ છે અને પરથી પોતાનું અસ્તિત્વ નથી. કોઈ પણ પરદ્રવ્ય છે, કોઈ પણ પદાર્થ છે જે સ્વથી જુદો છે એના એનું અસ્તિત્વ નથી, એ રૂપે એ નથી. એનું અસ્તિત્વ તો પોતાના સ્વપણે છે, પોતાના દ્રવ્યપણે છે. એટલે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી જ્યારે પોતાનું અસ્તિત્વ છે, ત્યારે પર પદાર્થના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી એનું અસ્તિત્વ નથી એવું નાસ્તિત્વપણું પડ્યું છે. તો એવા નાસ્તિત્વપણાનો લોપ કરીને એ પરદ્રવ્યમય બનીને એ પરદ્રવ્યમાં પોતાનું અસ્તિત્વ સ્થાપીને એ વાસ્તવમાં પોતાનો નાશ કરી રહ્યો છે. આ અજ્ઞાની છે. પણ જ્ઞાની એનાથી વિપરીત, કે જેમ છે તેમ વસ્તુના સ્વરૂપને સ્વીકારે છે કે પરદ્રવ્ય અપેક્ષાએ પોતાનું નાસ્તિત્વ છે, પરદ્રવ્ય અપેક્ષાએ પોતાનું નાસ્તિત્વ છે એનો સ્વીકાર કરીને એ સર્વ પદાર્થોમાં પરદ્રવ્ય અપેક્ષાએ પોતે નથી, પોતાનું અસ્તિત્વ નથી એમ માનીને માત્ર નિજ દ્રવ્ય અપેક્ષાએ પોતાનું અસ્તિત્વ છે અને એમ એ નિજ દ્રવ્યમાં રમે છે. આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ પણ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાના નંબર 422. ગુરુદેવ અહીંયા કહે છે કે જુઓ, પર વસ્તુ છે તો હું છું, પર વસ્તુ ન રહે તો હું ન રહું. પર વસ્તુ છે તો હું છું અને પર વસ્તુ ન રહે તો હું ન રહું. જેમ કે આ શરીર છે તો હું છું અને શરીર નથી તો હું રહેતો નથી. એમ પરથી જ પોતાને માનવા વાળા એકાંતવાદી બધા પશુ છે એમ આચાર્ય ભગવાન કહે છે. આ પશુની વ્યાખ્યા. કોને પશુ કયા? એકાંતવાદીઓ. અને એ પણ વસ્તુમાં પોતાનું અસ્તિત્વ માને છે એ બધા પશુ છે. પર વસ્તુ દ્વારા પોતાનું અસ્તિત્વ છે એટલે પર વસ્તુ છે તો પોતે છે, અને જો પર વસ્તુ ન રહે તો પછી પોતાનો નાશ થઈ જાય તો પોતે પણ ન રહે. એમ પરથી જ પોતાને માનવા વાળા એકાંતવાદી બધા પશુ છે એમ કહ્યું. આ પશુની વ્યાખ્યા. ગુરુદેવ કહે છે કે બહુ આકરી વાત છે આ, પણ સત્ય છે. આવો એકાંતી દુર્વાસનાથી એટલે કુનયથી, કુનયથી કુનયની વાસનાથી વાસિત છે, એના ચિત્તમાં પર વસ્તુથી હું છું એવા કુનયની ગંધ ઘૂસી ગઈ છે. પર વસ્તુથી હું છું એવો નય, એવો જ્ઞાનનો અંશ એ તો અસત્ય છે, એ તો ખોટી વાત છે. કોઈ નય દ્વારા પર વસ્તુથી હું છું એમ છે જ નહીં, એટલે એ તો નય કુનય થયો. કોઈ પણ રીતે પરવસ્તુથી પોતાનું સ્વરૂપ હોય એવો દ્રષ્ટિકોણ એ તો કુનય છે. પણ એવા એકાંતવાદીને એવી વાસના ઘૂસી ગઈ છે, એવો કુનય છે કે પરવસ્તુથી હું છું. ગુરુદેવ આગળ સમજાવે છે કે જુઓ તો ખરા સંસારમાં કેવી વિચિત્રતા છે. કોઈ કહે અરે સ્ત્રી મરી જાય હવે એક ક્ષણ પણ કેમ જીવી શકું, તો કોઈ નાના બાળકના મા બાપનો વિયોગ થતા લોક કહે અરે બિચારો નોંધારો થઈ ગયો. કોઈ નાના બાળકના માતા પિતા મરી જાય એનો વિયોગ થાય તો એમ કહે ને કે બિચારો બાળક તો નોંધારો થઈ ગયો. તો પછી કોઈ કોઈનું ધન લૂંટાઈ જાય તો રોકપળ કરે કે હાય હાય હવે કેમ જીવીશ. કોઈ કોઈ તો આબરૂના માર્યા ઝેર ખાઈને પણ મરી જાય. પોતાની આબરૂ ગઈ હોય તો એ ઝેર ખાઈને મરી જાય, મરીને પણ આબરૂ રાખવા માંગે છે, બોલો. એટલે ગુરુદેવ શું સમજાવે છે કે આ બધું જે પર છે એ પર દ્વારા પોતાનું અસ્તિત્વ માની રહ્યા છે. પેલો આબરૂ દ્વારા પોતાનું અસ્તિત્વ માને છે, તો કોઈ ધન દ્વારા પોતે રહ્યો છે, ધન નથી તો હવે કેવી રીતે જીવશે એમ માને છે. તો કોઈ મા બાપ વિના નોંધારો થઈ ગયો, મા બાપ નથી તો હવે એનું અસ્તિત્વ કેમ ટકશે, કેમ એ જીવશે, કેમ એ રહેશે. તો કોઈ પોતાની સ્ત્રી મરી જાય તો હવે હું એક ક્ષણ પણ નહીં જીવી શકું એમ માને છે, બોલે છે. આ કોઈ કોઈથી રહેતું હશે? ગુરુદેવનું પૂછવું એમ છે કે એવું એમ છે કે કોઈ કોઈના કારણે છે કે પોતાના કારણે છે? દેખે છે કે આવા જીવો બધા કુનયની દુર્વાસનાથી વાસિત છે. પરદ્રવ્યથી પર વસ્તુથી મારું જીવન છે એવી દુર્વાસના એમને ઘર કરી ગઈ છે. આ પૈસાથી અમે જીવીએ છીએ, પૈસા ન હોય તો કાંઈ જીવન છે જ નહીં. આ ઘર છે તો સારું છે, મિત્ર અમારું શું થાત. આ છોકરાને અમે ભણાવીએ છીએ, જો અમે ન હોત તો છોકરાનું શું થાત. એમ પર દ્વારા જ જીવનની કલ્પના કરી છે. ક્યાંય પોતા દ્વારા પોતે છે, પોતા દ્વારા પોતે રહ્યો છે, પોતાનું અસ્તિત્વ છે, પોતાને આનંદ છે, પોતાને પૂર્ણતા છે, પોતાને સુખ છે એ વાત તો છે જ નહીં. પોતા દ્વારા અને પોતામાંથી પોતાને જ્ઞાન આનંદ સુખ શાંતિ પ્રાપ્ત થાય છે એ તો વાત છે જ નહીં, બધું પર દ્વારા છે. કે ગુરુદેવ કહે છે કે પર દ્રવ્યથી પર વસ્તુથી મારું જીવન છે એવી દુર્વાસના એમને ઘર કરી ગઈ છે. બહુ સરસ વાત ગુરુદેવે સમજાવી કે આપણે પણ એવું જ માની રહ્યા છીએ ને, કેટલા પાંગળા થઈ જઈએ છીએ. આ નહીં થાય તો અમારું શું થશે, આમ નહીં થાય તો શું થશે, આ તેમ નહીં થાય તો શું થશે, બધું પર ઉપર જ જાણે કે આધારિત હોય, પર દ્વારા જ આખું જીવન હોય એવું સવારથી સાંજ સુધી આપણે માનીએ છીએ. વાસ્તવમાં એમ છે નહીં. પોતાને જે કાંઈ પ્રાપ્ત થાય એ પોતાને કારણે છે, બાકી પરને કારણે તો છે જ નહીં. સંયોગો પોતાને એવા પ્રાપ્ત થયા છે, સંયોગો એવા મળ્યા છે, તો એથી પોતાનું જીવન છે. સંયોગો ન હોય તો એનું પોતાનું કોઈ જીવન જ નથી. સિદ્ધ ભગવાનને કોઈ જીવન જ નથી. કોઈ સંયોગો નથી સિદ્ધને, તો શું એમને કોઈ જીવન નથી? આ અનેક પ્રકારના સંયોગો જે પ્રાપ્ત થાય, શુભાશુભ ભાવના કારણે જે કર્મના બંધ પડે અને એ કર્મનો ઉદય આવે, તો જે સંયોગો પ્રાપ્ત થાય તો એ સંયોગો દ્વારા પોતાનું જીવન છે. શું મારું જીવન આ સંયોગોને કારણે છે? સંયોગોમાં આ બધું મળ્યું, એ બધાનો જે સંયોગ થયો, આ કુટુંબીજનોનો સંયોગ થયો, આ ધન લક્ષ્મી આદિનો સંયોગ થયો, મકાન કપડાં કોમ્પ્યુટર બધું સંયોગમાં આવ્યું, તો આ બધાને કારણે મારું જીવન છે? એને કારણે હું આનંદમાં સુખમાં શાંતિમાં છું? એ ન હોય તો મારું કોઈ જીવન જ નથી. ક્યારેય આવો વિચાર આપણે કરતા નથી. સિદ્ધ ભગવાન કોઈ પણ પ્રકારના આવા સંયોગ વિના શાશ્વત સુખની દશામાં રહ્યા છે કે નહીં? સિદ્ધ ભગવાન કોઈ સંયોગોની આશા અપેક્ષા વિના પોતાના સ્વરૂપમાં પૂર્ણ આનંદ સુખ શાંતિની દશામાં અનંત કાળ સુધી રહેવાના છે. એમાંથી એ વિચલિત થાય એમ પણ નથી. એમને કોઈ સંયોગો નથી. હવે એમને કોઈ સંયોગો નથી, પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. અને એવી દશા જ્યારે પ્રાપ્ત કરી છે અને આપણે સંયોગોને ઈચ્છીએ છીએ અને સંયોગોમાં આમ હોય તો અમારું કાંઈક ઠીક, આમ ન હોય તો અમે મુશ્કેલીમાં મુકાઈ જઈએ, આવી જ ભયની કલ્પનાથી દુઃખી થઈ રહ્યા છીએ. આમ થશે તો શું થશે, આમ થશે તો શું થશે? ગુરુદેવ કહે છે કે ભાઈ તું તારાથી છો કે પરથી છો? તું તારા જ્ઞાન સ્વભાવથી, તારા આનંદ સ્વભાવથી, તારા સુખના સ્વભાવથી, તારા શાંતિના સ્વભાવથી, તારા નિર્મળતાના સ્વભાવથી, તારા સ્વચ્છતાના સ્વભાવથી તો તું છો. અને એને કોઈ લઈ જઈ શકે એમ નથી. જે તારું છે તેને કોણ લઈ જઈ શકે? તારું છે એને તારાથી કોઈ દૂર કરી શકે એમ પણ નથી. તો એનું તો તું લક્ષ કરતો નથી અને નકામાનો દુઃખી થઈ રહ્યો છે. પરમાં લક્ષ કરીને પરથી પોતાનું જીવન માનીને દુઃખી થઈ રહ્યો છે. પર દ્વારા પોતાનું અસ્તિત્વ માનીને દુઃખી થઈ રહ્યો છે. આ શરીર દ્વારા મારું અસ્તિત્વ છે. આ શરીર હવે નહીં ચાલે તો મારું શું થશે? હવે શરીરમાં આમ થશે તો મારું શું થશે? શરીરમાં રોગ આવશે તો મારું શું થશે? અરે ભાઈ તારું કાંઈ થવાનું નથી. શરીરમાં રોગ આવશે તો ભલે શરીરમાં આવતો, તું તો ભગવાન આત્મા ત્રિકાળ નાયક શુદ્ધ છો, એવા પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કર. પછી તને દેખાશે કે શરીરથી તું ભિન્ન જુદો છો અને શરીરમાં ગમે તેવી ઉપાધિ આવી હશે તે કાળે પણ તું તારા જ્ઞાન આનંદ સુખ શાંતિમાં જ રહીશ. પણ એને વિશ્વાસ આવતો નથી. મહાપુરુષોએ આ વાત કહી છે પણ એનો એને વિશ્વાસ નથી આવતો. એને નાની પુરુષ કહે છે કે આ તને શું થઈ ગયું ભાઈ? શું તારું હોવા પણ પરને લઈને છે? પરથી તો તું નાસ્તી છો ને પ્રભુ, તારું અસ્તિત્વ પરથી નથી. તારું ચૈતન્ય તત્વ સદાય નિજ ભાવથી ભિન્ન ટકી રહ્યું છે ને, તારા ભાવથી, પોતાના ભાવથી તારું અસ્તિત્વ સદાય રહ્યું છે. તારે પરથી શું કામ છે? આ તો ભ્રમણા છે. અને આ કેવી ભ્રમણા? કે જે તારા નથી, જે તારા નથી તેને કલ્પના વડે કલ્પિતપણે તારા માને, જે તારા નથી એવા આ પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ, પરભાવ આ બધા પદાર્થો જે તારા નથી એને તું કલ્પના વડે તારા માને છે. આ તો ભ્રમણા, કેવી ભ્રમણા? નાની પુરુષ કહે છે કે દુર્વાસનાથી દૂર થા. એવી દુર્વાસનાથી તું એવા કુનયથી દૂર થા. એ તારો કુનય છે કે જે દ્વારા તું પરમા તારું સુખ, પરમા તારું અસ્તિત્વ, પરમા તારું હોવા પણ માને છે, એ કુનય છે. એવા કુનયની વાસનાથી દૂર થા, એવી દુર્વાસનાથી તું દૂર થા. અને જોતો ખરો કે જેના વિના એક ક્ષણ પણ નહીં જીવાય એમ માનતો હતો, એના વિના તારો અનંતકાળ વીત્યો છે. તું એક ક્ષણ માટે તો વિચાર કર કે તું જે માનતો હતો કે જેના વિના નહીં જીવાય, એના વિના જ તું અનંતકાળ સુધી રહ્યો છો. વર્તમાનમાં જે સંયોગ મળ્યા છે એ સંયોગો વિના તે અનંતકાળ ગાળ્યો છે. વર્તમાનમાં જે સંયોગો મળ્યા છે એવા સંયોગો વિના તો તે અનંતકાળ કાઢ્યો છે. કેમ ભૂલી ગયો? ભૂતકાળમાં એવા અત્યારે જે સંયોગ પ્રાપ્ત થયા છે એ સંયોગ વિના, એ પદાર્થો વિના તો તું અનંતકાળ જીવ્યો છે. શ્રીમદજીના એક પત્રમાં આવે છે કે ભાઈ, વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો, સ્ત્રી પુત્ર લક્ષ્મી વગેરે, તે અનંત વાર છોડતા તેનો વિયોગ થયો, અનંતકાળ પણ થઈ ગયો વિયોગનો. છતાંય તું રહ્યો, એના વિના જ તું જીવ્યો. એવી વાત આવે છે કૃપાળુદેવનો. એટલે કે ઈષ્ટના વિરહપૂર્વક અનંતકાળ આત્માનો ગયો છે. એટલે ઈષ્ટ, તે માનેલું ઈષ્ટ, તે જેને ઈષ્ટ માન્યું છે કે આ મને જોઈએ, આ મને હોય તો ઈષ્ટ, આ મને હોય તો સારું, એના વિના મારું જીવન નથી, એમ જે જે જગ્યાએ તે કલ્પના કરી છે અને જે પદાર્થોની ઈચ્છા કરી છે, એવા પદાર્થો વિના તો તે અનંતકાળ કાઢ્યો છે, એના વિના જ તું જીવ્યો છો. એટલે એ બધી તારી ભ્રમણા છે, એ ભ્રમણાથી તું દૂર થા, એ દુર્વાસનાથી દૂર થા અને વિચાર કર કે એના વિના તું અનંતકાળ રહ્યો છે. સંયોગ કાળમાં પણ એ ચીજ તારી ક્યાં છે? બહુ સરસ વાત બીજી મૂકી કે જ્યારે એવી વસ્તુઓ, એવા પદાર્થોનો સંયોગ થયો છે તે વખતે પણ એ ચીજ તારી ક્યાં છે? એ ચીજ તારી તો છે નહીં, એનામાં તું વ્યાપતો નથી, એ તારામાં વ્યાપતી નથી, એનાથી તો તું ભિન્ન છો અને એના વિના જ તું ટકી રહ્યો છો. તને એમ છે કે તું એનાથી ટકી રહ્યો છો, પણ વાસ્તવમાં તો તું એના વિના જ ટકી રહ્યો છો. ભૂતકાળમાં પણ તું એના વિના જ ટકી રહ્યો હતો. વર્તમાનમાં જ્યારે એ ચીજ તારી સમીપમાં છે, એવા સંયોગો છે, ત્યારે પણ તું એના વિના જ રહ્યો છો. તારું અસ્તિત્વ તારા પોતાથી જ છે, તારો આનંદ સુખ શાંતિ બધું તારાથી પોતાથી જ છે. તું પૂર્ણ છો, તું અખંડ છો, અભેદ છો. એક વાર એનું લક્ષ કર. જ્ઞાની પુરુષોએ તો આ સમજાવવું છે. સિદ્ધ ભગવાનનો વિચાર કરને પ્રભુ, સિદ્ધ ભગવાન કયા સંયોગોથી જીવે છે? કોઈ સંયોગોથી જીવતા નથી, કોઈ સંયોગોની એમને જરૂર નથી, છતાં પૂર્ણ આનંદ સુખ શાંતિમાં રહ્યા છે. અલૌકિક આનંદ, શાશ્વત આનંદ, અને એવો આનંદ, એવું સુખ કે જે આ લોકમાં ક્યાંય છે નહીં, કોઈ પદાર્થથી પ્રાપ્ત ન થાય એવું અલૌકિક સુખ અને અલૌકિક આનંદ સિદ્ધ ભગવાનને સહજ છે અને એ અનંતકાળ સુધી એમ રહે છે. કોઈ સંયોગ નથી, કોઈ પદાર્થ નથી, શરીર પણ નથી. એવા આનંદને અનુભવવા માટે કોઈ ઇન્દ્રિયોની પણ જરૂર નથી. આ તો સ્પષ્ટ છે. સિદ્ધ ભગવાનનો વિચાર કરતા આ વાત તો સમજાય છે. તો તું નાહકનો શા માટે આ બધું માની રહ્યો છે કે આ ઇન્દ્રિયો દ્વારા જે જે એના વિષયો છે એના દ્વારા મને સુખની પ્રાપ્તિ થાય છે અને એ ન હોય તો હું દુઃખી થઈ જઉં, આ ધન લક્ષ્મી દ્વારા જ હું શાંતિથી રહી શકું છું, આ સ્ત્રી પુત્ર છે તો ઠીક છે નહીતર મારું શું થાત, આ ઘર છે તો બરાબર છે નહીતર હું મરી જાત, કેવી રીતે રહેત, આવી બધી નકામી કલ્પનાઓને છોડી દે. તું તારાથી જ છો. સંયોગો સંયોગોના કારણે છે, સંયોગો આવ્યા છે તો આવ્યા છે, છતાં સંયોગોમાં તું નથી, તારામાં સંયોગ નથી. સંયોગો તારાથી જુદા છે, ભિન્ન છે, એના વિના જ તું ટકી રહ્યો છો. સંયોગો તો ચાલ્યા જશે, સંયોગોનો તો નાશ થશે, સંયોગોનો તો વિયોગ થશે, પણ તારો નાશ નથી, તું અવિનાશી છો, તું અવિનાશી ચીજ છો. બહુ સરસ વાત છે. આગળ 423માં પાના ઉપર ગુરુદેવ સમજાવે છે કે તારી કેવી દશા છે. તું પરમાં અસ્તિત્વ માનીને, પર દ્વારા પોતાનું સુખ માનીને તું કેવો પાંગળો થઈ રહ્યો છે એ વાતને સમજાવતા ગુરુદેવ એક ઉદાહરણ આપીને સમજાવે છે. કહે છે કે જુઓ, જેમ કોઈ તંબુ બાંધ્યો હોય અને એની એક ખીલી ખસે તો ત્યાં જીવને ભારે ઉચાટ ખળભળાટ થઈ જાય છે. તંબુ બાંધ્યો હોય ને એમાંથી એક પેલું નીકળી જાય તો તંબુ પડી જાય, એટલે એને તો ઉચાટ થઈ જાય છે. તેમ અજ્ઞાની પર વસ્તુથી હું છું એવી દુર્વાસનાથી વાસિત થયો થકો આત્માને પોતાને સર્વદ્રવ્યમય માનીને, સર્વદ્રવ્યો હું જ છું એમ માનીને, જગતની બધી સગવડતાઓ અનુકૂળતાઓમાંથી એક અનુકૂળતા કે સગવડ જ્યાં ઘટે ત્યાં હું ઘટી ગયો, ખંડ ખંડ થઈ ગયો એમ ભારે રોકકળ કરી મૂકે છે. એક વસ્તુ ચાલી જાય, એક અનુકૂળતા ચાલી જાય ત્યાં તો એ રોકકળ કરી મૂકે છે, કરી રહી હવે મારું શું થશે, એના વિના મારું શું થશે. સ્ત્રી પુત્ર ધન માત પિતા ઇત્યાદિનો વિયોગ થતા અજ્ઞાની ભારે આકુળ વ્યાકુળ થઈ આક્રંદ કરે છે. તો તેને કહીએ છીએ કે ભાઈ, તું અંદર જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન છો ને, ભગવાન જેવો ભગવાન અંદર હોવા છતાં આ શું તું કરે છે, આ તું શું કરે છે. તારાથી જુદી પડી એ ચીજ તારી ક્યાંથી હતી, ક્યાંથી આવી, ક્યાંથી થઈ, એ ચીજ જુદી જ હતી, એ તારી હતી જ નહીં. ત્રણ કાળમાં એ તારી હતી નહીં, ત્રણ કાળમાં એ તારી નથી, હતી નહીં, છે નહીં, હશે નહીં. મોહનો દારૂ પીને જ તું આવી પાગલની ચેષ્ટા કરે છે. મોહવશ તું એ પર ચીજને તારી માને છે અને એ ચીજ વિના તું દુઃખી થાય છે. એના વિના તારા સુખ શાંતિ અણાઈ જાય છે એમ તને ભ્રમ થયો છે. ગુરુદેવ કહે છે કે મોહનો દારૂ પીને જ તું આવી પાગલની ચેષ્ટા કરે છે. પરદ્રવ્યમાં તને સ્વદ્રવ્યનો ભ્રમ છે અને એ ભ્રમથી તું દૂર થા અને સ્વદ્રવ્યને અંગીકાર કર. અહીં કહે છે કે પશુ એકાંતવાદી અજ્ઞાની આત્માને સર્વદ્રવ્ય માનીને સ્વદ્રવ્યના ભ્રમથી પરદ્રવ્યમાં વિશ્રામ કરે છે. મારો આધાર પરદ્રવ્યો જ છે એમ પરદ્રવ્યોમાં જ પોતાનું અસ્થિપણું સ્થાપે છે. હું પરદ્રવ્યથી અસત છું, પરદ્રવ્યથી નથી, ભિન્ન છું એમ એને બેસતું નથી. અંદર દુર્વાસના ઘર કરી ગઈ છે ને, એટલે એને હું પરદ્રવ્યથી અસત છું, પરદ્રવ્યથી હોવા પણ નથી, પરદ્રવ્યથી હું જુદો છું, ભિન્ન છું એ વાત બેસતી નથી. તેથી સ્વદ્રવ્યનું ભિન્ન અસ્તિત્વ એને બેસતું નથી. પોતાનું અસ્તિત્વ, સ્વદ્રવ્યનું જુદું અસ્તિત્વ, ભિન્ન અસ્તિત્વ, પરથી જુદું ભિન્ન અસ્તિત્વ એને સમજાતું નથી, બેસતું નથી. એટલે પરમાં જ એ વિશ્રામ શોધે છે, પરમાં જ તે આધાર અને વિશ્રામ શોધે છે અને એ રીતે પોતાનો નાશ કરે છે. આગળ કહે છે, એકાંતવાદી અજ્ઞાની પરદ્રવ્યથી મને લાભ થાય એવી કુનયની વાસનાથી વાસિત છે. કદાચિત કુટુંબ પરિવાર ધન લક્ષ્મી ઇત્યાદિ છોડી દે તો આ દેવગુરુ શાસ્ત્રથી, આ મંદિર અને આ જીનબીમથી મને લાભ છે, એનાથી મને જ્ઞાન થાય છે એમ તે માને છે. જો આ કુનયની વાત બીજી રીતે પણ કહી કે એકાંતવાદી અજ્ઞાની છે એ દાખલા તરીકે આ કુટુંબ પરિવારની વાત હતી એને છોડી દે તો પછી એ બીજી જગ્યાએ એ પરથી પોતાને લાભ છે એમ માને છે. જેમ કે આ દેવગુરુ શાસ્ત્રથી, આ મંદિર અને આ જીનબીમથી મને લાભ છે, એનાથી મને જ્ઞાન થાય છે એમ તે માને છે. આ બીજી રીતે પરમાંથી પોતાના જ્ઞાન આનંદને શોધવાની રીત એ પણ કુનય જ છે. આ પંચ પરમેશ્વરની ભક્તિથી મને લાભ ધર્મ થાય છે એમ તે માને છે. રે ભાઈ, એ પંચ પરમેશથી એ જીનબિંબ અને એ દેવગુરુ શાસ્ત્ર એ બધું પરદ્રવ્ય છે, એનાથી તને કેમ લાભ થાય? તને તારા પોતાથી લાભ થાય એ વખતે એ બધા નિમિત્ત હોય, બાકી લાભ તો તને તારા પોતાથી થાય, બીજા કોઈથી થાય નહીં. તને ગુણ થાય, તને લાભ થાય એ તને તારા પોતાથી થાય, અને એ વખતે બીજા દેવગુરુ શાસ્ત્ર એ નિમિત્ત હોય. તને જ્ઞાન થાય તો એમાં એ નિમિત્ત હોય, પણ એમનાથી તને કાંઈ લાભ થાય, જ્ઞાન થાય, આનંદ થાય, સુખ થાય એમ હોય નહીં. હવે આવી વાત એને અઘરી લાગે છે, આકરી પડે છે. દેવગુરુ શાસ્ત્ર સાચું જ્ઞાન થવામાં અવશ્ય નિમિત્ત હોય છે. દેવગુરુ અને શાસ્ત્ર સાચું જ્ઞાન થવામાં અવશ્ય નિમિત્ત હોય છે, તથાપિ એ નિમિત્તથી અહીં આત્મામાં સાચું જ્ઞાન થઈ જાય છે એમ નથી. જ્યારે સાચું જ્ઞાન હોય થાય છે ત્યારે આવા નિમિત્ત હોય છે. નિમિત્ત હો, પણ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ જ કરતું નથી. નિમિત્ત કાર્ય થવામાં અનુકૂળ છે, એટલે આપણે કહીએ છીએ ને કે ઉચિત નિમિત્ત હોય. નિમિત્ત કાર્ય થવામાં અનુકૂળ છે, છતાં નૈમિત્તિક ભાવને અનુરૂપને તે કરે છે એમ નથી. નૈમિત્તિકને કરે છે એમ નથી. નૈમિત્તિક શું છે? નૈમિત્તિક તો એ પરિણામ છે, અને એવા એ પરિણામ છે તે પરિણામી દ્રવ્યથી જુદા હોય નહીં. એટલે આ નિમિત્ત જે બીજું અન્ય દ્રવ્ય છે એ આ નૈમિત્તિક ભાવને કરે એમ હોય નહીં. અહીં આત્મામાં સમ્યક દર્શન પ્રગટ થાય છે તેમાં નિશ્ચયથી તો પોતાનું સ્વદ્રવ્ય જ, એટલે સ્વદ્રવ્યનો જ આશ્રય હોય એ જ કારણ છે. અને વ્યવહારે એમ કહેવાય કે દર્શન મોહનીય કર્મનો અભાવ તેમાં નિમિત્ત છે. દેવગુરુ શાસ્ત્ર બાહ્ય નિમિત્ત છે. હવે ત્યાં આ અનુકૂળ નિમિત્ત છે માટે અનુરૂપ પર્યાય એટલે નૈમિત્તિક એ સમ્યક દર્શન થઈ એ પર્યાય થઈ, પણ એ પર્યાય એ અનુકૂળ નિમિત્તથી થઈ છે એમ નથી. જે દેવગુરુ આદિ પરદ્રવ્યથી લાભ થવાનું માની તેનું સેવન કરે છે તેને સમ્યક દર્શન આદિ ધર્મ થતો જ નથી. જો અઘરી વાત મૂકી પણ સમજવા જેવી વાત મૂકી છે. જેની માન્યતા એમ છે કે દેવગુરુ અને શાસ્ત્રથી મને સમ્યક દર્શન થાય, તો એવી એ ઊંધી માન્યતા કરવાવાળા સમ્યક દર્શન પ્રાપ્ત કરતા નથી. સમ્યક દર્શન પોતાને પોતાના પુરુષાર્થથી થાય, કેમ કે પોતાનો જ્ઞાન સ્વભાવ છે, પોતાનો એવો જ સ્વભાવ છે, પોતાનો એવો સમ્યક જ્ઞાન સમ્યક દર્શન થાય એવો પોતાનો સ્વભાવ છે, પોતામાં એ ગુણ પડ્યા છે, માટે એ પોતાને પોતાથી થાય એ વખતે દેવગુરુ શાસ્ત્ર છે એ નિમિત્ત હોય. આવી વાત છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખરામ બોલીએ.
સુખરામ અનંત સુ